आनंदमूर्ति श्री कृष्णो ततो एव सुखोदयः तद्भिन्ना विषया सर्वे दुःखदा मायिकत्वतः ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः श्री घनश्यामाय नमो नमः श्री हरे कृष्णाय नमो नमः श्री सहजानंद स्वामी ने नीलकंठाय सरजुदासाय नमो नमः सहजानंद स्वामी महाराज की जय सन 2067 भादरवावत छठ से आज रविवार से तारीख 18/9/2011 પાર્ષદોમાં અને મુમુક્ષુમાં સાધકોમાં વ્યા જવા જો.
કાલે વાત આવી હતી કે ભગવાનનો સંતો ભક્તોનો જેને મહિમા સમજાણો હોય એ સંતો ભક્તોના પ્રભાવમાં વહ્યો જાય, પણ પોતાના પ્રભાવમાં ન હોય ત્યારે મહિમા સમજાણો એમ કહેવાય.
બહુ સરસ.
કાલ વાત આવી હતી કે જીવથી તો સંકલ્પ થતો નથી તો બીજી ક્રિયા તો શું થાય, તે માટે કાંઈ પણ કર્યું હોય તો એનું અહમ પોતે ન ધરવું પણ ભગવાન ઉપર નાખવું.
બરાબર.
જ્યારે કાંઈ પણ બને છે ત્યારે આપણું ધાર્યું થતું નથી તો એ સ્પષ્ટ એ સૂચવે છે કે આપણું કોઈ કંટ્રોલર છે. જો એ વાત આપણને ખ્યાલ પડે કે ભગવાનની મરજી વગર કાંઈ થતું નથી અને એના કંટ્રોલ સિવાય કાંઈ થતું નથી તો આપણા અંતરમાં શાંતિ બહુ રહે. પણ આપણે આ વાતનું બરાબર મનન કરીને બેસાડતા નથી અને મનન કર્યા વગર મહિમા થાય નહીં, અને જો મહિમા થાય નહીં તો આપણે દાસ ન બની શકીએ, અને દાસ ન બનાય તો ભગવાન કોઈ દિવસ પમાય નહીં.
બહુ સરસ સાર આખો આવી ગયો.
કાલ ગુરુજી વાત કરી હતી કે ભગવાન જે ધારે જે વિચારે જે કરે તે થાય છે. એ રાત કે રાત ને દિવસ કે દી, અને એ જે ખોટું કે ખોટું અને સાચું કે સાચું, માટે આપણે દાસના દાસ થઈને એ કેમ કરે રાખો.
બહુ સરસ.
કાલે સાગરમાં વાત આવી હતી કે સહન કરે છે તે સાધુ છે, અને જે સહન નથી કરતો તે અસુ છે. પણ વિષમ પરિસ્થિતિમાં ઉત્સાહમાં રહેવું.
સરસ.
કાલ ગુરુજીએ વાત કરી હતી કે આપણા ઇન્દ્રિયો અંતકરણ અને મગજ એ બધું જો ભગવાનના જ કામમાં લગાડી દઈએ તો આપણું કલ્યાણ જલ્દી થઈ જાય.
કાલ ગુરુજીએ વાત કરી હતી કે અપકારી ઉપર ઉપકાર કરે એની ઈ જ સાચું સંતત્વ છે.
કાલ ગુરુજીએ વાત કરી હતી કે ભગવાન જ બધું કરે છે, પણ જીવને એમ થાય છે કે હું કરું છું. 5 જણામાં એને એમ થાય કે હું મોટો થાઉં, પછી ભગવાન જોયા કરે છે. સુખ દુઃખ આવી ભોગવે પછી ભગવાન દાંત કાઢે છે ઉભા ઉભા.
કાલે ગુરુજીએ વાત કરી હતી કે ઐશ્વર્ય પ્રતાપ કળા આવડત ગુણ વગેરે હોય તે ભગવાનની દ્રષ્ટિએ ગુણ નથી, પણ એને જે પચાવી જાણે તે ભગવાનની દ્રષ્ટિએ ગુણ છે.
કાલે ગુરુજીએ વાત કરી કે આપણે બીજાના સેવા ભક્તિ જોયું હોય તો એ જોઈને એના વિશે શુભ ભાવના કરવી તો એ આપણામાં સજ્જનતા કહેવાય, અને એના પ્રત્યે જો ખરાબ કે અવડાઘાટ થયા તો એ દુર્જનતા કહેવાય.
આપણે આજુબાજુમાં જે રહેતા હોય ને એનો આપણને
ભજન એનું બધું સેવા બધું જોઈને આપણે એનામાં જો ભાવ થાય તો એ આપણી સજ્જનતા.
એવા જે વિચારો આપણને આજુબાજુમાં રહેતા હોય ને એને આગળ જે એવા વિચારો ન રહી ને કે આગળ નીકળી જાય એમ, તો એવા વિચારો જે રહે છે ને એ આગ છે એમ, આપણેથી આગળ નીકળી જાય છે.
હા બરોબર. એ હા, અને આપણને આજુબાજુમાં રહેતા હોય એ આપણી આગળ થઈ જાય એવું રહે તો એ આગ છે, અને એને જોઈને રાજી થાય તો એ બાગ છે. બાકી પાર્ષદો અને મુમુક્ષુ અને સાધકના મંતવ્ય કેમ? હે તારી એમ છે ભાભાએ તાળી ઉપાડી. પછી બધા ભાભલાઓ આશીર્વાદ દેજો, મારા મહાન બને. હા જો ને પાછા મૂંઝાશો નહીં, ભક્તિ માતાનું શ્રાદ્ધ આવે છે. અરે નકરી કાગડા ખીર ખાઈ જાય એ હાલતું છે આપણે બેઠા હોય ને, આપણે જીવીએ છીએ ને હાવ એના ભાગમાં જાય દૂધ પાક. તે તમને ઓલા માલપુડા જ નહીં ભાઈ 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 હતા માલપુડા એવો શું ભાવ ગુજરાતી માલપુડા થપ્પી ઉપર થપ્પી ખાઈ પછી ખાઈને ન્યાય ન્યાય હોઈ જાય એ બહુ ખાવી ગયું એમ કરીને ન્યાય ડોપડી જાય સમજાણ માલપુડાની વાત સાંભળે ત્યાં તો ન્યા ઘી કેળા ગણાય બહુ રાજી થાય અને એ બાજુ જઈને જો માલપુડા ન કરી દો તમે દેશ ફરવા ગયા હો લક્ષ્મીનારાયણ દેવનો ચિઠ્ઠીમાં તો ફરિયાદ થાય મોટી તમારી કથા ખોદી કરો એનું કાંઈ નહીં પણ એ જે તગારા મોઢે લોટ લાવે એ બધું રબડું સાંજે પલાળીને હવારમાં ઉતારી દેવાના તગારા ભરીને લઈ જાય તે ઠેઠ એમની દીકરીને જમાઈ ક્યાંના ક્યાંય ભરૂચને સુરત રહેતા હોય ત્યાં પાસ મોકલે પાર્સલ કરે એવો તો મહિમા માલપુડાનો અને આપણા જૂના સાધુય વિરસદના જ્ઞાનસ્વામીની બાજરાનો રોટલો દાળ કરીને ખાય અને આ લોકોને માલપુડા મણમણના બબ્બે મણના ઉતારી દે વહેલા 4 વાગ્યે બેસી જાય ઉતારવા તે બપોર સુધી ઉતારે અને બધા નાના મોટા ગામના હરિભક્તોને રાજી કરતા જૂના સાધુ આવું જીવો ઉપર મમત્વ રાખતા એ એક વાત આખી અલૌકિક હતી મનમાં એવું એ સાધુને કે ભગવાનનો સાધુના હાથનો કટકો એના પેટમાં જાય તેનું પુણ્ય થાય ને એનો જીવ ભગત થાય એનું કલ્યાણ થાય અને મારે માસે મહારાજ રાજી થાય આવી સાધુની ભાવના એટલે દાખલા કરતા ખાઈ પીને હોઈ નહોતા રહેતા ત્યાં જે ખાંડલીને એ બાજુ બધા ગામડે જઈને તો વાત કરે બહુ ખવડાય સ્વામી માલપુડા મને તો બહુ ખવડાવતા આય એમ કહીને થપ્પી હાલે મને સાંભળે બહુ સાંભળે એવું કહે અને વાત કરતા રડી પડે ગુજરાતી પ્રેમી બહુ સમજ્યા પ્રેમના ભૂખ્યા ને ભોળા ને સીધા માણસો કાઠિયાવાડી આકરા બહુ પથરિયાળ પાણીને વતાવ્યા થાય નહીં બોલે નહીં સીધું ડફણું મારે એટલે ભાઈ વાત તો કરી હું કામ માર્યું તો માર્યું હું કામ માર્યું ત્યારથી પૂછાય કેમ એમ કંઈ બીજું મારે સમજાણો અને હિન્દુસ્તાની ભૈયા તો કેવા તમને રસ્તામાં રોકીને લૂંટે આવે તારી પાસે હોય અને તમે એમ કહો ને આપી દઉં છું બાપ બાપ ત્યાં 2 લાફા મારે શું દાન કરેશ આપી દઉં છું એટલે લાય અરે ભાઈ દઉં અરે 200નો દીકરો કાઢ એમ મારે બોલો હિન્દુસ્તાનીના ગુણ પાસે આવી એટલે આ દેશના બધાના કેવા ગુણ છે એ ભક્ત ચિંતામણીમાં નિષ્કળાનંદ સ્વામીએ નામ લખ્યા ને ત્યારે મોરમાં થોડીક વ્યાખ્યાઓ આપી છે પ્રથમ બોલે ગાયને પછી કરે વાત અમુક દેશ એવા આખા દેશ ગુણ કહેવાય કચ્છ દેશનો ગુણ જાણો છો ભલે ભલે કરીને રહ્યા જાય પૂછે નહીં ઉતારા કર્યાક નહીં જીમ્યાક નહીં રિવાજ જ ઓછો મહેમાન ગતિનો રિવાજ હા ઓછો મહેમાન ગતિ કરવી હોય તો કાઠિયાવાડમાં મહેમાનના ભાડે તો અડધા અડધા થઈ જાય કાઠિયાવાડે ફૂલની પથારીઓ કરે તમારે મહેમાન બેઠા હોય ત્યાંથી હુવે નહીં મહેમાનને લઈને કેટલી સારી જગ્યા હોય ને દેખાડવા જાય અને કાઠિયાવાડની મહેમાન ગતિ બહુ અજબની કહેવાય એટલે કોઈ કવિએ કીધું ભગવાન ભૂલો પડી તો કાઠિયાવાડમાં પડજે એની મહેમાન ગતિ માણ્યા જેવી છે બહુ સાચો એ માણસ ઓ દેશ ગુણ એવો એમ ભાવ અભાવ એવું કાંઈ નહીં પણ એમ ને એ લોકો ક્યાંક જાય તો એને કાંઈ સાચવવા પડે એવું કાંઈ નહીં એ ગમે ને પડ્યા રહે એ બસ એવો દેશ ગુણ જ એને સાચવાની જરૂર નહીં પડે ને એ કોઈને બહુ સાચવે નહીં આ હવે ફર્યું હોય ભલે આ તો હું જૂની વાત કરું એમ બધા જુદા જુદા દેશના જે જુદા જુદા ગુણો હોય છે એની મેં તમને અત્યારે અહીંયા વાત કરી છે આજ ખરેખરો પણ અમે સાધકો પાર્ષદો મુમુક્ષુમાંથી રાજી બહુ થયા એમણે જે કથાનો સાર કીધો એ તો મોટો યુનિવર્સિટીમાં ભણેલો PhD કરેલો આમ વિદ્વાન હોય એનાથી પણ આ રીતે કહેવું અઘરું છે. માટે આપણે મનોમન હોવ આવા પાર્ષદો સાધકો મુમુક્ષોને વંદન કરીશું અને એવા ગુણ આપણામાં આવે એવી એમના જ ચરણમાં પ્રાર્થના કરીશું. હવે પ્રશ્ન ઉત્તર કરીએ. દાસત્વ શેમાંથી ઉત્પન્ન થાય છે? બહુ જાણ્યા જેવી આ વાત છે કે એને જે દાસત્વ છે એ જ આપણું કલ્યાણ છે. કલ્યાણ શેમાંથી ઉત્પન્ન થાય એની આપણને ખબર હોવી જોઈએ. સમજે? લીલ પાણીમાં જ થાય, બરોબર ને? હીરા હીરાની ખાણીમાં જ ઉત્પન્ન થાય. ઘઉં ને બાજરો ખેતરમાં ઉત્પન્ન થાય. દાસત્વ ક્યાં ઉત્પન્ન થાય? શેમાંથી થાય? કોકને બે ગાયડું દઈએ એમાંથી ટંટો ઉત્પન્ન થાય ને માર પડે, એમાંથી માર ખાવાનું થાય કે ન થાય? તો દાસત્વ શેમાં જ થાય? બહુ ઝાઝા ને આવડે હ. ઓ ભંડારી સ્વામી ના પૂર્યો તો આમાં તો ભંડારી સ્વામી રસ લીધો.
ભગવાનનો મહિમા વિચારવાથી ભગવાનને સર્વ કરતા અર્થ જાણવા.
બહુ સરસ. હલો, મહિમા ઉદય થયાનું શું કારણ છે? એ વાત છે, દાસત્વ મહિમામાંથી ઉત્પન્ન થાય છે તો મહિમા શેમાંથી ઉત્પન્ન થાય છે એ પણ વાત સમજ્યા જેવી છો. ગિરીશ ભગતને આપો.
કથાવાર્તાનું શ્રવણ કરવાથી મહિમા આવે છે.
સાબાશ, યે બાત હૈ. ચાલો, કોઈ આપણું બુરું કરે ત્યારે આપણે તેનું બુરું ચિંતવીએ તો આપણામાં કઈ બે ખામી કહેવાય? આ તો ભાઈ આમ માલવાળી વાત છે.
એક તો ભગવાનના કર્તાપણાનો સ્વીકાર ન થઈ કહેવાય અને એક દાસપણાનો કહેવાય.
સરસ સરસ સરસ. એક આપણામાં સહન શક્તિ ન કહેવાય જો આપણે એનું બુરું ચિંતવીએ તો. આપણામાં સહન શક્તિ નથી. અને બીજું તો નંદકિશોરદાસજીએ કીધું, એ સર્વ કર્મ ફલ પ્રદાતાપણાનો શ્રીહરિને વિશે જ એક કર્તૃત્વપણાનો જે વિશ્વાસ હોવો જોઈએ એ દઢપણે ન હોય એને લઈને દાસત્વ ન રહ્યું હોય માટે આપણે હામાનું બુરું ચિંતવીએ છીએ. નહીતર ન ચિંતવીએ, કદી ન ચિંતવીએ. મહારાજને કરતા હતા જાણ્યા હોય ને તો. શ્રેષ્ઠ સંત કોને કહેવાય? હા, એટલે કાના તળાવ વાળાને આપો.
કોઈ આપણું બુરું ચિંતવે તો પણ આપણે તેનું સારું થાય એવું ઈચ્છે તો શ્રેષ્ઠ સંત કહેવાય.
સાબાશ. હું તો માસ્તર ને એટલે ને આવડે. ચાણક્ય કીધું છે કે શિક્ષક વિના નાગરિકનું ઘડતર થતું નથી. શિક્ષક તો દેશને પૂજ્ય છે. શિક્ષક સારા દેશપ્રેમી માણસોને ઉત્પન્ન કરનારું તત્વ છે. ઉત્સાહપૂર્વક તમામ પરિસ્થિતિઓનો સ્વીકાર કરવો જોઈએ. શા માટે? આપણે એટલા માટે હર પરિસ્થિતિને ઉત્સાહપૂર્વક અંગીકાર કરવી જોઈએ કે અમથોય આપણું ધાર્યું કાંઈ થયું નથી, થતું નથી, થવાનું નથી, તારે શા હારું અમથા અમથા મૂજાવું એમ માનીને જે તે સીધું સ્વીકારી જ લેવાનું. અને શ્રી અનિરુદ્ધ ધાર્યું થાય છે અને એ સારું જ હોય છે. બે વાત મનમાં રાખવાની, તો ગમે એવી વિપરીત પરિસ્થિતિ જીવનમાં ઉપસ્થિત થઈ હોય તો પણ તમે એને અંગીકાર કરી શકો. આ મારી પરિસ્થિતિ, મેં તુજે ગલે લગાવું. એટલે લંડનના ગોવિંદાદા નહોતા કહેતા, હર દુઃખ કો પ્રેમ સે અપના લો, એને ભેટી પડો. તમારા ઘરમાં દુઃખ આવે, મુશ્કેલી આવે, પરિસ્થિતિ વિપરીત આવે, સંજોગો ખરાબ આવે ત્યારે તમારે મૂજાવવું નહીં પણ એનો સહર્ષ સ્વીકાર કરવો કે પ્રભુએ કાંઈક આ આપણા માટે, આપણા ઉત્થાન માટે, ઉન્નતિ માટે, પ્રગતિ માટે, ઘડતર માટે, સરસ મજાની એક આ કસોટી મોકલી છે એમ કરીને કસોટીનો સ્વીકાર કરી લો તો દુઃખ ઓછું થઈ જાય. દુઃખનો તમે વિરોધ કરો ને તો દુઃખ બહુ વધારે પડ વકરે, અને દુઃખને તમે પ્રેમથી ગલે લગાવો ને તો એ સુખરૂપ થઈ જાય. સમજાણો, સ્વીકાર લો ને તો સુખરૂપ થઈ જાય. આ નહીં, આ નહીં, આવું કેમ, આવું હોય જ નહીં, આવું હાલે જ નહીં, આવા તે હતા છે, આમ તો થતા છે, એમ તો કરાતા છે, એમ કર્યા કરાવો ને તો દુઃખ ડબલ ડબલ થતું જાય. છે એ તો છે જ, જે છે એ છે, ડબલ ડબલ કરીને માથું ફાટી જાય ને એટેક આવી જાય. એના કરતાં જે છે જે હરિની ઈચ્છા, ભગવાન કરે છે અમથું આપણું ધાર્યું કાંઈ થતું નથી. ભગવાન કરતા હોય ખોટું હોય નહીં. સ્વીકારી લો એમ કરીને તમે એને ગલે લગાવી લો ને તો દુઃખ પણ સુખ બની જાય, શાંતિ થઈ જાય. વિરોધ દુઃખ આપે છે અને પરિસ્થિતિનો સ્વીકાર માણસને સુખ આપે છે. માટે દુઃખનો વિરોધ ન કરો. દુઃખ તો અપના સાથી હે. પુરુષોત્તમના રાજ્યમાં સંપૂર્ણ રાજાશાહી શા માટે છે? ગુડ પ્રશ્ન છે. પુરુષોત્તમના રાજ્યમાં સંપૂર્ણ રાજાશાહી છે એવી કાલે વાત આવી હતી. ટૂંક ઓન ટચ પુરુષોત્તમ એક જ સર્વના નિયંતા છે, કર્તા છે, પ્રકાશક છે, ધારક છે, પોષક છે. એમની આગળ અક્ષર પર્યંત કોઈનું લેશ માત્ર કંઈ જ ચાલતું નથી. મહારાજ જેને ધર્મ કહે ધર્મન, અધર્મ કહે અધર્મ, ન્યાય કહે ન્યાય, અન્યાય કહે અન્યાય, સત્ય કહે સત્ય, અસત્ય કહે એ અસત્ય, પાપ કહે એને પાપ સમજવાનું, પુણ્ય કહે પુણ્ય સમજવાનું, એમ બધું ભગવાન ઈચ્છે એમ જ થતું હોય છે. માટે એમના રાજ્યમાં સંપૂર્ણ રાજાશાહી છે, બિલકુલ. ત્યાં લોકતંત્ર નથી, બીજું કોઈ શાસન નથી, કમ્પ્લીટ રાજાશાહી છે. અનેક પ્રકારના શાસનો ધરતી ઉપર અત્યારે અસ્તિત્વમાં આવ્યા છે, સમજા. પણ અક્ષરધામમાં શ્રીજી મહારાજના રાજ્યમાં પરિપૂર્ણ રાજાશાહી છે. માટે આપણે પરિપૂર્ણ દાસશાહી આપણામાં લાવવી જોઈએ. રાજાશાહીની સામે દાસશાહી જીતે, સમજાણું, નકર માર ખાવો પડે, જેલમાં જવું પડે. જો ભગવાનને ઘરે પૂરેપૂરી રાજાશાહી છે તો આપણા ઘરે પૂરેપૂરી દાસશાહી આવી જાય ને, એટલે આપણને અને રાજા એવા શ્રીહરિને બરાબરનું મેચિંગ થઈ જાય, સેટ થઈ જાય ને ફાવી જાય. નહીંતર આપણો ઝીણો એવો અહમ પુરુષોત્તમના બહુ મોટા અસ્તિત્વ સાથે અથડાઈ પડે અને કોઈ વાતે સેટ થાય નહીં, અને વાતે વાતે ડખો થયા કરે. ભગવાનને આમ કરવું જોઈએ, ભગવાનને આમ શું કામ કર્યું, ભગવાનને આમ એમ તેમ માથાકૂટ થયા કરે, ખબર પડે નહીં કાંઈ, અને ભગવાન આર્ય નકામો અથડાય આપણો અહમ. બહુ મોટું અજ્ઞાન આવી ગયું ક્યારે કહેવાય? કાલે એ વાત સરસ થઈ હતી ભગતજી ના આપો.
હજી કરતા 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 ભગવાન છે, પોતાના મનમાં એમ થાય પણ હું કોણ ધારું છું કે હું જે મનમાં ચિંતન કરું છું એ પણ થાય છે, આવું જે મનાય છે એ જ મોટું અજ્ઞાન છે.
આવું એને સ્વતંત્રપણું મનાય ને એ મોટા મોટું એને અજ્ઞાન આવી ગયું કહેવાય. અને આપણે ભગવાનના ભગત હોય, ભગવાનની મૂર્તિ હારે જોડાણા હોય, એટલે જે તે સંકલ્પ આપણને થઈ જાય એટલે ધરતી ઉપર, પૃથ્વી ઉપર, બ્રહ્માંડમાં એ પ્રમાણે બની જાય તરત જ. એ ભગવાનની હારે આપણું જોડાણ હોવાથી ભગવાન તરત જ આપણી ઈચ્છા પૂરી કરી દે. હવે આપણે કદી એમ ન ઈચ્છવું જોઈએ કે હું સંકલ્પ કરું એમ થાય છે. એમાં થોડોક વિવેક ભેળવો જોઈએ કે હું ભગવાનનું ધ્યાન ભજન કરું છું એટલે ભગવાન મારા માથે રાજી છે, એટલે મને કાંઈક સંકલ્પ થઈ જાય ભગવાન તરત સિદ્ધ કરી નાખે છે. મારે ધ્યાન રાખવું જોઈએ, ભગવાન સિવાયના કોઈ સંકલ્પ કરાય નહીં. મહારાજે ઓલું બાંસીપુર હળગો એમ કીધું ન હળગ્યું, પછી મહારાજ પાણી પડે તો લઈ ગયું, પછી પોતાના જ અવળા ઘાટ સંકલ્પને વાણીને મહારાજે શાપ આપ્યો. ભગવાનના ભક્ત છે ને એના ઉપર ભગવાન રાજી બહુ હોય, એટલે એમની ઝીણી મોટી ઈચ્છા તરત પૂરી કરી દે. પણ ભગવાનના ભક્ત હોય એણે ભગવાનની મૂર્તિનું દર્શન કરવું, ભગવાનનું ધ્યાન કરવું, ભગવાનની સેવા કરવી, ભજન કરવું, આવી જ ઈચ્છાઓ કરવી. પણ બીજી કોઈ દેહ કે બ્રહ્માંડ સંબંધી ઈચ્છાઓ ભગવાનના ભક્તને શોભાવાળી કહેવાય નહીં, એ હારી નહીં. તે વડતાલના 19માં કહ્યું છે કે ભગવાનનો જે ભક્ત થાય છે તેને ભગવાન વિના બીજી ઈચ્છા રહે છે એ જ મોટો અવિવેક છે. આવા શ્રીહરિ મહારાજના દિવ્ય શબ્દો છે. પૃથ્વી પર સાક્ષાત જીવતા મુક્ત ધામરૂપ કે ભગવાનના સ્વરૂપ કોણ કહેવાય? જેને દૈહિક સુખ તથા મેં કર્યું એ કરતાપણાનું માન જોતું જ ન હોય, કેવળ ભગવાનની જ અપેક્ષા હોય અને ભગવાન માટે જીવતા હોય, એ તો હાલતા ચાલતા પ્રભુના ધામ સમાન છે. એમાં ભગવાનનો અખંડ વાસ હોય છે અને એ ખરેખર ભગવાનને પોતાના શરીરી માનીને જીવનારા મહાપુરુષો છે, ભગવાનને આધીન છે, માટે તે ભગવાન રૂપ છે એમ સમજવું. વાતો સરસ છે, કાલની વાતો બધી મનન કરવા જેવી સરસ હતી. કાલે જગન્નાથપુરીમાં મહારાજે શું કર્યું? સનાતન સ્વામી આપો.
પેલા બધા ગામના માણસો અને સજ્જનો એ સંતો એને વાત કરી કે આ બધા બાવા છે એ બધા હેરાન કરે છે અને સ્ત્રી ધનને લૂંટે છે ને એવું કરે છે. એટલે મહારાજને એમ થયું આવે ખોડો કાઢવો પડશે. એટલે મહારાજે સંકલ્પ કર્યો. એટલે પેલા લોકો પછી મળવા આવ્યા, એમની પાસે બેસવા આવતા હતા બધા મહારાજ વાતું કરતા હતા ને. એટલે તો પછી વચ્ચે દુઃખ દેવા માંડ્યા મહારાજને વરણીને. તો પછી વરણી એક દિવસ સભા કરીને કહે કે હું તો આત્મા છું, તમે લોકો મને દુઃખ દો છો, મને કાંઈ દુઃખ થતું નથી, હું તો આત્મા છું, બ્રહ્મ છું એમ વાત કરવા માંડ્યા. એટલે એક જણો કે વાત સાચી છે કે એ કહે છે સાચું છે, વર્ણિ કીધું ને તમે મને દુઃખ દો છો એ ખોટું કરો છો. એટલે એક જણો કે સાચું છે, આપણે એને દુઃખ ન દેવું જોઈએ. બીજો કે હું તારું કપાળ ખોટું છે,
કપાળ
તારું માસીન દીકરો થાય છે,
તાર પછી
એનો પક્ષ લેશ તે આજકાલનો એવો છે કે અમારી ભેગો તું કાયમ રહે છે. એટલે ઓલો કે તું એમ કેમ કહે છે મેં ભંગડિયું પહેરી છે
એમ
કે પછી બે હામા હામા બાંધ્યા, લાકડા ફડાવ્યા હતા ને વરણી પાસે, એ લાકડા બાજુમાં પડ્યા હતા, એ લાકડા લઈને એકા બીજા બાંધ્યા ને પછી પોતપોતા પાસે જે હથિયાર હતા એ બધા લાવીને બાંધ્યા ને અંદરો અંદર કપાઈ મર્યા. પછી વરણી મહારાજ તો ત્યાંથી ઝટકીને વિયાઈ ગયા. આવી રીતે મહારાજે ત્યાંથી અસુરોનો નાશ કરાયો.
સરસ કામ કર્યું. ભગવાન કોઈનું બુરું ઈચ્છતા નથી એવી વાત આધાન સ્વામીએ સાલું જ રાખી હતી. અને મહારાજે સંકલ્પ કર્યો એવું આધાન સ્વામી નથી કહેતા. મહારાજને બહુ દુઃખ દીધું બાવાએ, એટલે મહારાજનું કાળચક્ર છે એનાથી આ જોયું ગયું નહીં. આધાન સ્વામીની થયેલી આ રીતની છે. અન્ય ગ્રંથોમાં મહારાજે સંકલ્પ કર્યો અને બાવાને ઠેકાણે પાડ્યા એવું છે, પણ આધાન સ્વામી તો મહારાજનું સાધુપણું સંપૂર્ણ પકડી રાખે છે. એટલી આ ગ્રંથમાં જે વિશેષતા છે એ તમારી આગળ ઉપસાવું છું. આધારણ સ્વામી એમ કહે છે કે મહારાજે તો ક્યારેય કોઈનું ભૂંડું ઈચ્છ્યું નથી. બાવા મરી જાઓ કે આનો ખોડો નીકળી જાઓ એવું મહારાજે કાંઈ વિચાર્યું સંકલ્પ કર્યો નથી. પણ બહુ મહારાજને હેરાન કર્યા એટલે મહારાજનું કાળચક્ર જે છે ને એને જ સહન ન થયું, એટલે એ અસુરમ પીડ્યું એમાં જ આ વિખવાદ થયો. મહારાજે તો ઓલા બધા ફરિયાદ કરવા આવ્યા ને એને કીધું કે આપણે સહન કરવું, સહન કરે એનું ભગવાન સારું કરે. પછી તો મહારાજને પોતાને એ બધું સહન કરવાનું થયું છે, સમજાણું. પછી કાળચક્રને જોયું ગયું નહીં. બીજે કોઈ ગ્રંથમાં કાળચક્રની વાત આવતી નથી, સમજ્યા. આદાન સ્વામી કાળચક્રની વાત કરે છે. સરસ વાત છે, ગ્રંથ અભ્યાસ કરવા જેવો છે. ગામો ગામ દેશે વિદેશે બહુ લોકો આનો પાઠ કરે છે, એ તો કરે છે. પણ સમાચાર એવા છે કે અત્યારે તો જ્યાં જાવ ત્યાં મંદિરે આ ગ્રંથની કથા વંચાવા લાગી છે. 5 હરિભગત હોય, 2 હોય, 50 હોય, પણ હરિચરિતામાં સાગર વાંચતા હોય. એક બે જણા બેઠા બેઠા કે એકલો બેઠો બેઠો હોય પણ સાગર વાંચતો હોય, અત્યારે બધા સાગરમાં પીડ્યા છે. બોલો, આવો મોટો ગ્રંથ તો પણ લોકો શ્રદ્ધા રાખીને વાંચે છે, એનો આપણને ઘણો આનંદ છે. કેમ જે શાસ્ત્રી શ્રી હરિપ્રકાશદાસજી ગાંધીનગર, એમણે ખૂબ હિંમત રાખીને ત્રીજી વાર આખો ગ્રંથ પ્રકાશ કર્યો, અને શાસ્ત્રી જ્ઞાનપ્રકાશદાસજી સ્વામી અથાગ પ્રયત્ન કરીને શબ્દે શબ્દોનું આખા ગ્રંથનું ભાષાંતર કર્યું, તો આ ગ્રંથનો હવને ગામોગામ મંદિરે મંદિરે ઘેરે ઘેરે લાભ મળ્યો. નહીતર આ વર્ષોથી પટારામ પીડ્યો હતો, સમજ્યા? ખજાનો આ એમ નામ પીડ્યો હતો, પણ એમણે આ મૂક્યો સત્સંગ આગળ તો હવને લાભ થયો, અને આપણને પણ અહીંયા કથા કરવાની આ રૂઢી તક લાભ મળ્યો, નહીતર કાંઈ મળત નહીં. આ વાત પણ બહુ સમજવા જેવી છે. મોટો બહુ ગ્રંથ પણ આને વાંચવા માંડે ને એને એવું લાગે કે દરિયામાં પીડ્યો, સમજ્યા? પછી વાંચતા વાંચતા છેલ્લે એક બે ભાગ બાકી રહે ને એક ભાગ બાકી રહે ને પછી એમ લાગે કે હાશ કાંઠે આવ્યો, આમ કાંઠો દેખાય. પછી મોટા દરિયામાં વાણ વીયું જાય ને પછી એકે કાંઠો ન દેખાય. આનું નામ સાગર એટલે આનું નામ સાગર. આ કાંઈ સરોવર નહીં, નદી નહીં, કૂવો નહીં, ખાડો ખાબચ્યો નહીં, આ તો સાગર. હે, ખરેખર સાગર. એમ કદી કોઈ ગ્રંથનું નામ સાગર હોય પણ એ સાગર હોય નહીં, આ તો ખરેખર સાગર, અમૃતનો સાગર. જેટલું પીવાય એટલું પી લો આ અમૃત, હરિચરિત્રા અમૃત. પાન કરો ભાઈ, પાન કરો. પૂર બીજો તરંગ 42મો. શ્રી હરિએ માનસપુરમાં રાજા દ્વારા અનેક અસુરોનો નાશ કરાયો. ઇન્દ્રદ્યુમ્ન સરપર સે, ઇન્દ્રદ્યુમ્ન સરોવર સે, ચલે હરિ તેહી વાર, દક્ષિણ દેશ વિચરાન કો પીછે કિયે નિર્ધાર. હવે ઇન્દ્રદ્યુમ્ન સરોવરથી મહારાજ આગળ હાલ્યા છે, દક્ષિણ દેશ વિચરણ કરવાનો મહારાજે વિચાર કર્યો છે કે હવે દક્ષિણ ભારતની યાત્રા કરવા જાઓ. સોચરિત્ર અબ કહત હું, સુનહો નૃપતિ ધીર, યાકુ શ્રવણ સુનત જન, મેટત ભવ કી પીર. હે ધીર ઉત્તમ રાજા, હવે પરમાત્માના દક્ષિણ દેશ વિચરણની કથા આપની આગળ કહું છું, તે તમે સાંભળો. જેને મનુષ્યો કાનથી સાંભળે તો મનુષ્યને આ સંસાર સંબંધી બધી પીડા ટળી જાય છે. એ કથા કહું છું, કથાનું ફળ આવ્યું, અદ્ભુત ફળ. મુક્ત મુનિ જો રસાલ હરિચરિત્ર રસાલ જહિ,
મુક્ત મુનિ જો કહ હરિચરિત્ર રસાલ જહિ, મુક્ત મુનિ જો કહ હરિચરિત્ર રસાલ જહિ, મુક્ત મુનિ જો કહ હરિચરિત્ર રસાલ જહિ.
અરે પરમ પદ સજ્જ લહાત યાકુ જો સુનાવહી તેહિ,
પરમ પદ સજ્જ લહાત યાકુ જો સુનાવહી તેહિ,
યાકુ જો સુનાવહી તેહિ,
યાકુ જો સુનાવહી તેહિ.
સદગુરુ મુક્તાનંદ સ્વામીએ શ્રી હરિના અમૃત ભર્યા ચરિત્ર કયા, મુક્ત મુનિ જો કહત રસાલ યહી ચરિત્ર, આ ચરિત્ર સ્વામીએ કહ્યા. તે ચરિત્રને સાંભળ્યા પછી જો બીજાને સંભળાવવામાં આવે તો તે તત્કાળ પરમપદને પામે છે. આ ચરિત્ર બીજાને જો કોઈ સંભળાવે તો તે તત્કાળ પવિત્ર થઈ જાય, પરમપદને પામે. માટે આની કથા કરનારાને આ મોટો ફાયદો છે, ચરિત્ર સંભળાવનારાને. અમૃત પેયતી મીઠા મુખ છે હરિના ચરિત્ર સુણાવે રે, બ્રહ્મા બૌદ્ધિક જેવા એના દર્શન કરવા આવે. કથા આ ગ્રંથની જે કોઈ કરશે એને તત્કાળ પરમપદ મળશે, આવું લખ્યું. બોલો, હે યાકુ જો સુનાવત હિ તેહી પરમપદ સદ્ય લહત તેહી. પછી શ્રીહરી ત્યાંથી એકાકી ચાલ્યા, તે કોલકાતાની પાસે થઈને આગળ ચાલ્યા. કેમ જે શ્રીહરિને શહેરમાં રહેવાની ક્યારેય ઈચ્છા થતી નહીં, એટલે આમ પડખેટ નીકળી ગયા. હા, અને બીજા બધાને તો શહેર ભાળીને તો એમ થાય કે શું જોઈ લો ને શું આમાં હશે ને આ હા હા હા, પણ મહારાજ તો શહેરને જોવામાં માનતા જ નહીં, વનમાં રહેવાની સદા રૂચિ રહેતી. ભક્તિ અને ધર્મ દિવ્ય દેહ હંમેશા શ્રીહરિની સાથે જ રહેતા, એક પળવાર પણ ક્યારેય દૂર જતા નહીં. જગતના જે જીવોમાં ધર્મ અને ભક્તિ ન દેખાય તે શ્રીહરિને ક્યારેય ગમતા નહીં. જગતના જે જીવોમાં ધર્મ અને ભક્તિ ન દેખાય તે શ્રીહરિને ક્યારેય ગમતા નહીં. માટે આપણે જો ભગવાનને ગમવું હોય તો ધર્મ અને ભક્તિવાળા રહેવું, ભગવાનનો જો આપણા ઉપર રાજીપો ઉતરે એવું આપણને મનમાં હોય તો ધર્મ ભક્તિવાળા રહેવું. કેમ જે ધર્મ ભક્તિ વિનાના મહારાજને ગમતા નથી. ત્યાગ અને વૈરાગ અત્યંત હરી રાખતા અને તેને લીધે પોતે આનંદમાં રહેતા. ત્યાગ વૈરાગ આનંદમાં રહેવાની જડીબુટ્ટી છે. ભગવાનના ભક્ત સિવાયના જે અન્ય નરનારીઓ હોય તેમને પોતે વિચાર કરીને પશુના સમાન જોતા હતા. ભગવાનના ભક્ત શ્રીહરિને માણા લાગતા, બાકીના બધા પશુ જણાતા. ભલે તે કોઈ રાજા હોય અથવા મોટો ધનાઢ્ય હોય તો પણ ક્યારેય તેની સાથે શ્રીહરિને હેત નહોતું થતું. ભગવાનને હેત તો ભગવાનના ભક્ત હોય એમાં જ થતું હતું, અને આપણને ગમે એની અરે જામી જાય છે. ભગત નો હોય તોય બોલો, પણ શ્રીહરિને તો પરમેશ્વરના ભક્ત સાથે જ હુંવાણ થતી, હેત થતું, ગમતું. ભગવાનના ભક્ત એને જ કહેવાય કે જેને ભગવાનના ભક્ત સાથે જ મેચિંગ થાય, ગમે જોડાવાનું મન થાય, ગમે એની હારે જોડાઈ જાય ને ગમે એની હારે હેત કરે ને ગમે એની હારે હરે ફરે, આને તો કાંઈ ભગત કહેવાતા હશે. હે, એને તો કંઈક ધૂની તાની કે વાસનિક કે માની કહેવાય, ભગત નો કહેવાય. મહારાજ તો ભગત નો હોય એને પશુ જ માનતા. લ્યો જવા દો, એમાં કોઈ દી યત્ન નતા કરતા. આવા અત્યંત સમર્થ અને ઘણા જ નિષ્પૃહી શ્રીહરિ સ્વેચ્છાથી આગળ ચાલ્યા, આદિકુર્મ નામના તીર્થમાં પધાર્યા. વાલો મારો, ક્યાં પધાર્યા? આદિકુર્મ નામનું તીર્થ છે. બંગાળના કાકુલમ શહેરથી 9 માઇલ દૂર છે. આ કાકુલમ શહેરથી આ આદિકુર્મ નામનું ત્યાં તીર્થ છે. આ સ્થાનને કુર્માચલ પણ કહે છે, કુર્માચલ. પણ ત્યાં કોઈ પર્વત નથી. અહીં મંદિર બહુ જ પ્રાચીન છે. મંદિરમાં કુર્માકાર શિલા સ્વરૂપે કુર્મ ભગવાનની મૂર્તિ છે. તે મૂર્તિની બાજુમાં ગોવિંદરાજની મૂર્તિ છે, ગોવિંદરાજ નામે વિષ્ણુની મૂર્તિ છે. તેની સમીપે ભૂદેવી અને શ્રીદેવીની મૂર્તિઓ પણ છે. આદિકુર્મ નામના તીર્થની નજીક એક માનસપુર નામે શહેર હતું. શ્રીહરિ દૂર સુધી ચાલીને ત્યાં પધાર્યા. ત્યાંના રાજાનું નામ હતું સત્રધર્મા. બહુ પવિત્ર રાજા હતો. તેણે અપાર અન્નક્ષેત્ર બંધાવ્યા હતા કે મારા અન્નક્ષેત્રમાં કોક દાડો એવા મોટા પુરુષ આવે કે ખુદ પરમેશ્વર આવે, મારું અનાજ જમે, મારી આ રીતે રસોઈ જમે અને એની મારા ઉપર પ્રસન્નતા ઉતરે અને મારું કલ્યાણ થાય, આવી ઉમદા ભાવનાથી એણે ઘણા અન્નક્ષેત્ર બંધાવેલા. ત્યાં કોઈ પણ અનાર્થી આવે તો તેને ઉજ્જવળ ભાવનાથી ભોજન કરાવતા હતા સત્રધર્મ રાજા. તે રાજાએ વર્ણીને દેખ્યા, મનમાં ઘણી વાર વિચારી રહ્યા, આ કોણ? વર્ણીને જોઈને એનો આત્મા ખેંચાણો, મનમાં વિચારે ચડી ગયા. બોલો લ્યો, એનો વિચાર શું હશે? અતિ બડે તાક દેખાય, વર્ણી એને બહુ મહાન લાગ્યા. વિનંતી કરી નિજ પાસ રખાય, વિનંતી કરી અને વર્ણીને તેમણે પોતાની પાસે જ રાખ્યા. એકાંત મે રાખે કર ભાવા, એકાંતમાં ભાવથી શ્રી હરિને ઉતારા આપ્યા છે. અતિ ત્યાગી તપસ્વી રહાવા, કેમ જે મહારાજ તો અતિને ત્યાગી અને તપસ્વી છે એટલે એમને બહુ ગીચમાં ન ફાવે એટલે એકાંતમાં એમને ઉતારો આપ્યો છે. રાજાએ તેમને બેસવા માટે એક મોટા સિંહાસન જેવું આસન લાવીને પ્રેમથી આપ્યું. શ્રી હરિ આવીને તેના ઉપર બેઠા, વર્ણીની મૂર્તિ મનમાં ગમે એવી મનોહર જોઈ, આહાહા શું મૂર્તિ છે! નૃપતિ સેવા કરનહિત લગે પ્રેમ રસપ્રીત, ચાકર સેવા તે વિધ લગે કરન જોઈ રીત. પ્રેમ રસમાં તરબોળ થયેલા રાજા સ્વયં શ્રી હરિની સેવા કરવા લાગ્યા, તેમજ તેના નોકરો પણ સેવાની રીત જોઈ જાણીને તે રીતે સેવા કરવા લાગ્યા. રાજા અને રાજાના માણસો બધાએ વર્ણીની સેવામાં લાગી ગયા. નિત્ય પ્રતિ કરે સેવન રૂપ જાની કે બળે દેવ, રાજા તો રોજ મોટા દેવ સમજીને સેવા કરવા લાગ્યા. અનંત હિ ત્યાગી જોઈ કર ભાવ ભયે બહુ એવ, રાજાએ ઘણા બધા ત્યાગી જોયા હતા પણ આવા કોઈ નહીં, આમને અત્યંત ત્યાગી જોઈને બહુ ભાવ વધી ગયો. અસુર જોઈ એ રીત બુરી ઉઠે અંતર તે હિ, અતિ ભયે કોપિત અધર્મ રત જો રહે હું. આ રીતે રાજા ઘણા જ ભાવથી વર્ણીની સેવા કરતા હતા. આ જોઈને અસુરો મનમાં બળી ઉઠ્યા કે અમારી સેવા નહીં ને એમની કેમ કરો છો, અમારી જ કરો. આ અસુરો બહુ ખીજાણા, તેમાંય અધર્મમાં રચ્યા પચાર્યાના જે હતા ને એ તો ખૂબ ખીજાણા. બોલો, માનસપુરમાં જ રહેનારા જે અસુરો હતા તે બધા સંગઠિત થઈને જાહેરમાં એવું બોલ્યા કે આ વર્ણી અત્યંત ત્યાગી નિસ્પૃહી છે અને બહારથી અહીં આવ્યા છે, માટે એને આપણે અવશ્ય મારી નાખવા, આવો કોઈ ઠરાવ કરીને મારવા તૈયાર છે. લ્યો, શું ભાઈ બગાડ્યું આમને નીલકંઠજીએ? પણ એક વાત એવી છે કે જગન્નાથપુરીમાં ઝઘડો થયો ને એમાં બહુ બધા બાવા મરી ગયા, એમાંથી અમુક બાવા ભાગેલા, જીવ લઈને ભાગેલા, તેમાંથી કોઈક બાવા આ માનસપુરના બાવા ભેળા આવીને રહેલા અને એણે આ બાવાઓને વાત કરેલી કે જગન્નાથપુરીમાં એક વર્ણી આવ્યો તો બ્રહ્મચારી અને એને લઈને એને બહુ ટંટો થયો અને બહુ આપણા માણસો મરી ગયા. એ આવો છે, આવો છે, આવો છે એમ વર્ણન કરેલું. બહુ રૂપાળો છે ને એટલી ઉંમરનો છે ને બહુ તેજસ્વી છે ને અતિશય ત્યાગી છે ને વૈરાગી છે ને સ્ત્રીધનથી દૂર રહેશે ને ફળફૂલ જ ખાય છે ને એવો વર્ણી છે. એણે આપણી નાતને આખી ખતમ કરી નાખી. એટલે આ બાવાઓને મહારાજ માનસપુરમાં આવે એ પહેલાં જ વર્ણી ઉપર ખરેખરો ખાર થઈ ગયેલો. એમાં વર્ણી આવ્યા, જોયા ને ઓળખ્યા કે એ તો કે એટલે આ લોકોએ ભેગા થઈને પતાવી દેવાનો નિર્ણય કર્યો. નહીતર કોઈ એકદમ કોઈને મારી નાખવાનો ભેળા મળીને ઠરાવ કરી શકે નહીં, થઈ શકે નહીં, સંમતિ બધાની મળે નહીં. કારણ આ ઠરાવ જ કરી નાખ્યો. અને મારવા તૈયાર થયા. એક એક શેર વજનના પથ્થર બબ્બે મણ જેટલા બધા રાતે ભેગા કર્યા. ગોચી આવ્યા પડખે, નદી હતી ને પાણા વીણી આવે. બોલો, તે અનંત અસુરો ભેળા મળ્યા હતા, તે સમી સાંજના જ આવી ગયા પથરા પથરા ભેગા કરી. આસન ઉપર એક લાજ વર્ણીને જોઈને તે અદેખાય કરનારા મારવા તૈયાર થયા. બધા પથ્થર ઝીકવા માંડ્યા, પણ તે વખતે શ્રી હરિ કાંઈ જ બોલ્યા નહીં. હજારો અસુરોએ સાથે મળીને આવી ઉપાધિ કરી. સમી હાનથી હવાર થયો ત્યાં સુધી એવી પથ્થરની વૃષ્ટિ કરી, એવી પથ્થરની વૃષ્ટિ કરી કે વાત જ પૂછશો નહીં. શ્રીહરિ તો અત્યંત સાધુ સ્વભાવના છે, નિર્વૈર છે, કોઈના વિરુદ્ધ દાવો પણ કરે નહીં એવા ક્ષમાવાન અને ધીરજવાન છે. તેમના ઉપર આટલા બધા પથ્થર ફેંકાયા છતાં એક પણ પથ્થર એમના શરીર ઉપર વાગ્યો નહીં. જે ચબૂતરા ઉપર શ્રીહરિ બેઠા હતા તેની ચારે કોર પથ્થર પડ્યા. ઓટલો કે સ્થાન ઉપર બેઠા હતા ચારે કોર પથ્થર પડ્યા. હરિની આગળ એક પથ્થર નો આવ્યો. પથ્થર આવે બાવાના હાથમાં ચિદુતપાક માલપુડાના જોરમાં બણબણતો, પણ નીલકંઠ વર્ણીથી થોડોક છેટો હોય ને ત્યાં ભક્કલી હેઠો પડી જાય. ઓલા તો હઠ્ઠા પઠ્ઠા બધા છે ને, પટ્ટા ખેલનારા જેવા તેવા નહીં, તાકાતવાળા માણસો. બસેનો પાણો બંબમાં આવીને આવવા દે, એક જ માણાનું પૂરું કરી નાખે. હો, હજારો બાવાન બધા બબ્બે મણ જેટલા ભેગા કરીને બેઠેલા શેરશેરના. હામાં હમી હાંજમાં અંજવાળામાં પાણા વીણેલા, તૈયારી કરેલી, જેવું તેવું કામ નહીં. રાતે પછી એવા હરખા ઘા કર્યા જેવા જડે ન જડે અંધારામાં પાણા. બોલો, પછી ધબધબાયો. હા તો ભગવાન એટલે કાંઈ સવાલ નથી, એકે પાણો હડ્યો નહીં. બાકી બીજો કોક હોય તો ન્યા એનું હાડક્યું હાજુરે. અને વાત સાંભળો, ચબૂતરા કરતા પણ પથ્થરનો ઢગલો ઊંચો થઈ ગયો. તે કોક દૂરથી જોવે ને તો પથ્થરનો ઢગલો અહીં કોણે કર્યો એવું લાગે, પણ અંદર વર્ણી બેઠા છે એ દેખાય નહીં. આવું ચરિત્ર માનસપુરમાં ભગવાન શ્રીહરિના જીવનમાં થઈ ગયું. લ્યો, છતાં પણ શ્રીહરિને કુશલક્ષેમ જોયા બાવાઓએ. હવારે અંજવાળું થયું ને એટલે પછી જોવા તો આવે, પથ્થર કઈ બાજુ ગયા, વાગ્યા કે નહીં, મર્યા કે નહીં. આ તો અંધારામાં નિશાન બધાએ તાંકેલા. આવીને જોયું ત્યાં તો હરિને તો કાંઈ થયેલું નહીં, બિલકુલ કુશલ ક્ષેમ બેઠેલા. અને બાવાનો મગજ ગયો, અલ્યા પણ આને તો કાંઈ થયું નહીં. તો કે આ કાંઈ થયું નહીં, તો કે હવે થાહે એક બે જણા કે એમ કહીને હથિયાર ઉઠાવ્યા. હો, આ યુદ્ધ જ લીધા સીધા. પણ મનમાં બીક હતી કે જો રાજાને ખબર પડી જશે તો મોટો ઉત્પાત થશે, આવું તેઓ વિચારતા હતા. તેવામાં જ રાજાને ખબર પડી ગઈ બધી પરિસ્થિતિ. કોઈક જાસૂદે જઈને રાજાને કહી દીધી, તેથી તે એકદમ દોડતો આવ્યો સત્રધર્મા. બીજા બધા નગરવાસી લોકોને પણ ખબર પડી હતી, એ બધા દોડીને આવ્યા. ચારે બાજુ પથ્થરના ઢગલા દેખીને શોકાકુળ થઈ ગયા. કરારા, એટલા બધા પથ્થરા આ નાના જોગી ઉપર માર્યા. આ બધાએ આ બધું દેખીને રાજાએ તો મનમાં વિચારી લીધું, આ વર્ણીને તો ભગવાને જ બચાવ્યા છે. પ્રહલાદની અને ગોપ બાળકોની ભગવાને જેમ સહાય કરી હતી, રક્ષા કરી હતી, તેમ જ આ વર્ણીની અત્યારે ભગવાને રક્ષા કરી છે, નહીતર કદી જીવાય નહીં આમાં. આ વાતમાં કોઈ ફેર નથી, આમ રાજાએ નિર્ણય કર્યો. વર્ણીને સમર્થ સમજીને રાજા ભાવનાથી પગે લાગ્યા. હે પ્રભુ, અમે આપના દાસ છીએ એમ વારંવાર કહ્યું. પરમેશ્વરનું સામર્થ્ય રાજાને દેખાઈ આવ્યું એટલે રાજા પીડ્યો પગમાં. વર્ણિરાજ શ્રીહરિએ રાજાને શિષ્ય કર્યો, અન્ય લોકોને શુભ ઉપદેશ આપ્યો. રાજા ઘણા ચતુર હતા, તે મનમાં વિચારવા લાગ્યા. રાજાનો વિચાર આવે છે, હવે આ પાપી અસુરો વર્ણિનો કાળ કરી નાખત. વર્ણિ તો ધર્મરૂપ છે, એને આ મારી નાખત. આવો રાજાએ વિચાર કર્યો. માટે રાજાએ આવો અધર્મ સહન કરવો જોઈએ નહીં. વળી એમ વિચાર્યું કે રાજા જે હોય એણે આવો અધર્મ સહન કરવો ન જોઈએ, હું રાજા છું, મારે આનું કંઈક કરવું જોઈએ, સમજાણું. અને વર્ણી તો હવે મારા ઈષ્ટદેવ ગણાય, મારા ગુરુ ગણાય, અને મારા જ ગુરુને મારા જ ઈષ્ટદેવને આ લોકોએ આ રીતે હેરાન કરવાનો, મારી નાખવાનો પ્રયાસ કર્યો, એટલે મારે માટે આ લોકો મારવાના લાયક છે.
મેરે ઈષ્ટ દેવ ગુરુ જાની, મેરે ઈષ્ટ દેવ ગુરુ જાની, ઉપાધિ અતિ કરત ભય છાની, ઉપાધિ અતિ કરત ભય છાની, સોબરની કોન દ્રોહ હિ કીને, સોબરની કોન દ્રોહ હિ કીને, મેરો દ્રોહ કીન ચીનમ લીને, મેરો દ્રોહ કીન ચીનમ લીને, મેરો દ્રોહ કીન ચીનમ લીને, મેરો દ્રોહ કીન ચીનમ લીને,
ચિનમલીને નીચે કરી વળ્યો, નક્કી કરી વળ્યો કે આણે આ વર્ણિનો દ્રોહ નથી કર્યો, મારો દ્રોહ કર્યો. વર્ણિને મારા ઈષ્ટદેવ જાણીને કે મારા ગુરુ જાણીને તેઓએ છાની રીતે વર્ણિને રાજમાં ઉપાધિ કરી, માટે આને મારો દ્રોહ કર્યો છે, મારો, મારા જાણીને એને હેરાન કર્યા છે, માટે આ લોકો મારા જ દુશ્મન છે. રાત દિવસ આ લોકોએ મારું જ અન્ન ખાધું છે અને તે મારાને જ મારવા ઉભા થયા, મારા સાધુને, મારા ગુરુને, મારા ઈષ્ટદેવને જ મારવા તૈયાર થયા, મારું ખાઈને. તકલીફ તો આને એ જ થઈ હતી કે રાજા નીલકંઠ વર્ણી પાસે બેહવા માંડ્યો ને એની સેવા કરવા માંડ્યો ને એમાં બધા ખીજાણા, સમજાણું. એમ એમ સહન જ ન થયું એનથી, બોલો હે, કે મારાને જ મારવા તૈયાર થયા. જેમ દૂધ પાઈને ઉછરેલો સાપ ઉછેરનારાના જ પ્રાણ લે, હે, એને જ કરડે, આ તો એવું થયું. મેં મારા મનમાં તેમના વિશે પ્રભુ ભાવ રાખીને અત્યાર સુધી તેમની સેવા કરી, તેમણે મને સેવાનું ફળ તત્કાલ આવું આપ્યું. હવે હું તેમને કાળ રૂપે દેખું છું કે આ બધા ધર્મરાજાના દૂત જેવા છે, કે ધર્મરાજ કે દૂત હિ જેતે, એટલે જમ જેવા જ, કે તે મને તેમનું પોષણ કરવા રૂપી પાપની દોરડીથી બાંધીને નરકમાં લઈ જતા હતા. આ બધા ધર્મરાજાના દૂત જમદૂત જેવા મને એમની સેવા પોષણ કરવારૂપી પાપની દોરડીથી બાંધીને નરકમાં લઈ જતા હતા, તે આ વર્ણીએ આવીને મને છોડાવ્યો છે, સાચું ખોટું ઓળખાવ્યું છે. મારા અનંત જન્મને વર્ણીએ લેખે લગાડ્યા, સાર્થક કર્યા. રાજાને ઘણો જ ક્રોધ ચડ્યો. આ બધા રાજાને વિચારો આવ્યા, આવા વિચારો થતા રાજાને ઘણો જ ક્રોધ ચડ્યો છે. વિચારો કેવા થાય, એના ઉપર ક્રોધ થાય, પ્રેમ થાય, દ્વેષ થાય, બળતરા થાય, શાંતિ થાય, વિચારો પ્રમાણ થાય. આ બધા વિચારો થયા એટલે એવો ક્રોધ ચડ્યો. રાજાને ક્રોધ ચડ્યો એ બધા અસુરોને ખબર પડી ગઈ, સમજાણું. એટલે એ જ સમયે બધા અસુરો સાની રીતે ને ભાગ્યા. કેટલાય વર્ષ સુધી સિદ્ધ થઈને રહેનારા તે અસુરોએ નગરની સ્ત્રીઓને ધર્મ ભ્રષ્ટ કરી હતી. તે બધા પોતાનો સર સામાન લેવા પણ રોકાયા નહીં, ચારે દિશાઓમાં ભાગવા લાગ્યા અને એકબીજાનો સંગાત પણ છોડી દીધો. તે સમયે રાજાને પણ ખબર મળી ગઈ. તેણે પોતાની બધી ફોજ તૈયાર કરી. વર્ણિરૂપ શ્રીહરિએ તેમને બહુ પ્રકારે રોકવા પ્રયત્ન કર્યો, છતાં રાજાએ અસુરોનો પીછો છોડ્યો નહીં. હવે જો ઓલા બાવા મોર અને વાહે રાજાનું સેન બહુ ભાગ્યા વલ્યા, અને મહારાજે તો રવા દ્યો મારશો નહીં એમ રોકવાનો પ્રયત્ન બહુ કર્યો, તોય રાજાએ અસુરોનો પીછો છોડ્યો નહીં. જે મહાન અધર્મી અને ચોર હતા તે અસુરોને ચારે બાજુથી ઘેરી લીધા અને ઊંડું ઊંડું લિયો અબ વારા દેને આયે હો સકર પારા. હા, સ્વામીએ કંઈક ભાષા લખી છે, ઊંડું ઊંડું લિયો અબ વારા દેને આયે હે સકર પારા, એટલે એ કંઈક નાની ભાષા છે. હવે આમાં ગુજરાતી તેવું કર્યું છે, ઊંડેથી સારા સારા સકર પારા દેવા એમ આવ્યા છે. ઉભા રહ્યો, તમે લેતા જાઓ, એટલે હા બેલા લેતા જાઓ. હા, એના જેવી વાત થઈ. અલા ભાગ્યા જાઓ છો તે, ઊંડું ઊંડું લિયો અબ વારા, ઓય ઊંડું 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 લિયો લિયો, હા સકર પારા લેતા જાઓ એમ. એમ કહીને હજારો અસુરોને જમને દ્વાર ધકેલી દીધે. લ્યો સહસ્ત્ર સહસ્ત્ર અસુરહી જમકે દીને દ્વાર, ઉતારે ભૂકો ભાર્ય ભૂ ભય પ્રસન્ન અપાર. આમ પૃથ્વીનો ભાર ઉતાર્યો ત્યારે પૃથ્વી માતા અતિશય પ્રસન્ન થયા. આ ભૂમિ ઉપરના જે અસુરો નિર્દોષ લોકોને પીડતા હતા તે બધા પોતપોતાના પાપને લીધે જ નષ્ટ થઈ ગયા. હા થયું. લ્યો
શ્રી હરિ નિર્દોષ ભૂમિ ભાર ઉતારહી,
શ્રી હરિ નિર્દોષ ભૂમિ ભાર ઉતારહી.
ફિરત હે જો અરોષ અસુર કે જાની વાસ કર,
ફિરત હે જો અરોષ અસુર કે જાની વાસ કર.
ઔર અનંત જન ઉદ્ધાર કરત અસુર કો હટાઈ કર,
અનંત જન ઉદ્ધાર કરત અસુર કો હટાઈ કર.
અતિ કરુણા રસ ધાર પ્રતાપ દેખાત સો પાર નહીં,
અતિ કરુણા રસ ધાર પ્રતાપ દેખાત સો પાર નહીં.
અર અતિ કરુણા રસ, અતિ કરુણા રસ, અતિ કરુણા રસ ધાર પ્રતાપ દેખાત સો પાર નહીં,
અતિ કરુણા રસ ધાર પ્રતાપ દેખાત સો પાર નહીં,
પ્રતાપ દેખાત સો પાર નહીં,
પ્રતાપ દેખાત સો પાર નહીં.
શ્રી હરિ સ્વયં નિર્દોષ છે તેવો ભૂમિ ઉપર જ્યાં જ્યાં અસુરો રહેતા હતા ત્યાં ત્યાં ભૂમિનો ભાર ઉતારવા વિચરણ કરતા હતા. શ્રી હરિએ કોઈને મારવાનો સંકલ્પ કર્યો નથી, પણ જ્યાં જ્યાં અસુરો હોય ને ત્યાં જ જતા હતા. કોઈને મારવા નહીં, પૃથ્વીનો ભાર ઉતારવા, સમજાણો. અને રાજા મારવા હે થાય તો રવા દો, મારશો નહીં, એમ ખૂબ સૈન્ય પાછું વાળવાની મહારાજ મહેનત કરતા. સનાતન દા કકડી પડ્યા. હવે આમાં જે લખ્યું છે કહું છું, આમાં હમણાં આવ્યું કે મહારાજે ખૂબ માર્યા, રવા દો એમ. તોય રાજાના સૈનિકોએ જઈને ઓલાને માર્યા. અને અત્યારે એવું લખ્યું, શ્રી હરિ નિર્દોષ, કોઈ દોષ ભગવાનમાં નહીં. ભૌમિ ભાર ઉતાર હિત, પૃથ્વીનો ભાર ઉતારવા માટે. ફિરત હે જો અરોષ, કોઈ પણ પ્રકારનો રોષ રાખ્યા વગર ધરતી ઉપર ફિરે છે, ક્યાં ક્યાં જ્યાં ભગવાનના ભક્તો હોય ત્યાં, એવું નહીં. અસુર હે જ્યાં નિવાસ કર, અસુર જ્યાં નિવાસ કરીને રહ્યા છે ત્યાં અરોષપણે નિર્દોષપણે જાય છે પૃથ્વીનો ભાર ઉતારવા. એટલે શ્રી હરિની વાત જુદી છે, લેખક પણ સરસ રીતે લખે છે. અનંત જન ઉદ્ધાર, જોજો ભગવાન અસુરોને અહીંથી મારીને કાઢે એ પણ એનો એક રીતે ઉદ્ધાર જ કર્યો કહેવાય. અનંત જન ઉદ્ધાર કરત અસુર કુ હઠાઈ કર, આવા અસુરોને હઠાવીને ભગવાન અનેક જીવનો એના પંજામાંથી ઉદ્ધાર કરે છે, બચાવી લે છે. અતિ કરુણા રસ ધાર, અત્યંત કરુણા રસના આધાર અથવા તો અત્યંત કરુણા રસ ધારીને ભગવાન શ્રી હરિ આ રીતે જીવોના ભલા કરે છે. આવો બધો પરમાત્મા પ્રતાપ દેખાડે છે કે જે પ્રતાપનો કોઈ પાર પામી શકતા નથી. આવી શ્રી હરિની અદ્ભુત આ લીલા છે. પરમેશ્વર તો અરોષ છે અને નિર્દોષ છે, ગમે તે કરે તો પણ ભગવાનમાં રોષ પણ ન કહેવાય અને દોષ પણ ન કહેવાય. કેમ, જે ધરતી ઉપર વધેલા પાપનો ભાર ઉતારવો એ તો પરમેશ્વરનો પોતાનો ધર્મ છે, એમાં કાંઈ દોષ નથી, એમાં કાંઈ રોષ નથી. ભગવાન જો આવા બધા અનિષ્ટ તત્વોને ધરતી ઉપરથી દૂર ન કરે તો એના સકંજામાં ફસાયેલી જનતા કેવી રીતે ઉગરે. લ્યો માટે મહારાજે બહુ સારું કર્યું, જે રીતે કર્યું એ રીતે, જેના દ્વારા કરાયું એના દ્વારા કરાયું, પણ પરમેશ્વરે કર્યું અને પરમેશ્વરે કર્યું હોવા છતાંય એણે ન કર્યું એમ એ કરતા થકા કરતા છે, નિર્લેપ છે, નિર્દોષ છે, સ્વતંત્ર છે અને બહુ સુખી છે. એક દિવસ મેં કીધું હતું, ભગવાન જેવું કોઈ સુખી નહીં, સૌથી વધારે સુખીમાં સુખી એક પરમાત્મા, બહુ સુખી પોતે. એના જેવો કોઈ સુખી હજી નથી થયો અને કોઈ થવાનો નથી. પૂર્ણ સુખી પૂર્વે હતા, હાલ છે ને ભવિષ્યમાં રહેવાના. અને બીજો સુખી મેં એને કીધો હતો કે એવા જે સુખી પરમેશ્વર એની સાથે ખૂબ પ્રેમથી જોડાઈ જાય, એનો દાસ થઈ જાય, એ કેમ કરે. એમની રાજાશાહી સંપૂર્ણપણે દાસશાહી જીવનમાં અપનાવીને સ્વીકારી લે એ સુખી. આ બે જ સુખી, બાકી ધરાય ધરાય દુઃખી થવાના બધા. સત્ય જેનાથી સ્વીકારાય નહીં એને પારાવાર દુઃખ આવે છે. પરમેશ્વર સર્વે સર્વા સ્વતંત્ર દિવ્ય મૂર્તિ છે, આ પરમ સત્ય છે. એ રાજાધિરાજ છે, એ પરમ સત્ય છે. બધા જ એને આધીન છે, એ પરમ સત્ય છે. એની મરજી વિના કોઈથી તરણું તોડાતું નથી, એ પરમ સત્ય છે. કોઈનું ધાર્યું ક્યારેય થયું નથી ને થતું નથી, એ પરમ સત્ય છે. કોઈને ગમે ન ગમે પણ ઈશ્વરે ધાર્યું હોય એ જ થાય છે ને એમ જ સૌથી કરાઈ જાય છે, આ પરમ સત્ય છે. આ વાત જે ભગવાનના સ્વતંત્રપણાની, સમર્થપણાની, કરતાપણાની, હિતકર્તાપણાની, સમજાણું અકર્તાપણાની, અન્યથા કરતાપણાની, જે નથી સ્વીકારી શકતો એનું જ નામ કહેવાય કે એણે ભગવાનને નથી સ્વીકાર્યા. ભગવાનની વાતને એ નથી ગળે ઉતારી શકતો, નથી એને એ દેખાતું, મનાતું, સ્વીકારાતું, અનુભવાતું, એટલે જ કહેવાય કે એ ભગવાનના બારામાં હજી અજ્ઞાની છે. હજી એને સંપૂર્ણ ભગવાન ઓળખાણા નથી, કળાણા નથી, પકડાણા નથી, ઝીલાણા નથી, સ્વીકારાણા નથી, અનુભવાણા નથી, આ વાત એને મનાણી નથી, પકડાણી નથી. માટે સત્ય જ્યાં સુધી જેમ છે એમ ન જણાય, પકડાય, મનાય, સ્વીકારાય, અનુભવાય ત્યાં સુધી એટલો એને અજ્ઞાની કહેવાય. આ કથા વાર્તાથી જો કોઈ પણ પ્રકારે કોઈ વાતથી આપણું અજ્ઞાન ટળતું હોય ને જ્ઞાન મળતું હોય ને ધીમે ધીમે આપણને ભગવાન પ્રાપ્ત થતા હોય તો આપણા માટે આ કથા જેવું અમૃત બીજું કોઈ નહીં. આ વાત આપણે ઘૂંટી ઘૂંટીને પીવી, મનન કરવી, લખવી, વાંચવી, વિચારવી, કહેવી, સંભાળવી, ધારવી અને આચરણમાં ઉતારવી, આ જ આપણા કલ્યાણનો સરળ, સીધો, અનુપમ માર્ગ છે. આથી મનુષ્યજન્મનું કોઈ રૂડું હારું ફળ ગણાય નહીં. આ મોટામાં મોટું રૂડું હારું ફળ અને ભગવાન શ્રીહરિએ આપણને આપ્યું છે. આપણે બહુ ભાગ્યશાળી છીએ તે રોજ સવારે આ રીતે ભગવાનના આવા સુંદર ગ્રંથની કથાનું પાન કરીએ છીએ. મહારાજની બહુ કૃપા, ભગવાન શ્રીહરિની બહુ આને હું મોટી દયા માનું છું. આપણા બહુ મોટા ભાગ કહેવાય, ભગવાનની કૃપા કહેવાય. માટે આ બધું સાંભળવું, વિચારવું, ધારવું, જીવનમાં ઉતારવું. સહજાનંદ સ્વામી મહારાજની જય.